તારીખ 12/4/1990 શ્રી તત્વાનું શીલનમાં ભાવસંતુલન રૂપ અનેકાંતના વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 8.
દર્શન મોહનો વિષય છે. એ મોહની પ્રકૃતિના આ બે પ્રકારના ભાવ છે. દર્શનો અનંત સંસારનું કારણ છે. કાલે થોડી ચર્ચા ચાલી હતી પરમ દિવસે, કાલે સવારે સંઘના વિષયમાં, એમાં પણ દર્શન મોહનો વિષય મુખ્ય છે. આમ સત્સંગ અને અસત્સંગનો વિષય બાહ્ય સંયોગ સાથે સંબંધ ધરાવે છે, અને રાગની પ્રકૃતિ ચારિત્ર મોહની છે, તો પણ એમાં મૂળ વાત દર્શન મોહની છે. નુકસાન થાય છે એ દર્શન મોહનું થાય છે, અને સત્સંગમાં લાભ થાય છે એ પણ દર્શન મોહ સંબંધી લાભ થાય છે. સત્સંગમાં કશાય મંદ થાય છે એ વાત નથી લેવી, શ્રદ્ધા ઉપર શું ફેર પડે છે સત્સંગને લઈને એ વાત લેવી છે. એ જ રીતે અસત્સંગની અંદર માત્ર પરિણામ શાંતરે કે અશાંતરે કશાય તીવ્ર મન થાય એ વાત નથી લેવી, પણ એની શ્રદ્ધાને નુકસાન થવાનું છે એ વાત લેવી છે. શ્રદ્ધા પ્રધાન એ મુદ્દો છે સત્સંગનો. એમ એ અનંત સંસારનું કારણ છે, એટલે મુખ્ય જે કાંઈ સુધાર કરવાનો છે એ જગ્યાએ છે. ચારિત્ર મોહ તો ત્યાર પછી આપોઆપ જ ક્રમશઃ એને વ્યતીત થવાનું બને છે, ક્રમશઃ વ્યતીત થાય જ છે. શ્રદ્ધા ક્રમશઃ વ્યતીત નથી થતી, એક સાથે પલટો મારે છે. એટલે દર્શન મોહ એક સાથે જાય છે, ચારિત્ર મોહ ક્રમશઃ જાય છે. આ બે પ્રકૃતિ વચ્ચેનો પોતાનો પ્રકૃતિનો ભાવ ભેદ છે. અહીંયા ધર્માત્માની વાત લીધી છે, કેમકે સંતુલન તો ધર્માત્માને હોય છે, તો કેવા પ્રકારે હોય છે. મોક્ષ માર્ગમાં વિચરતા ધર્માત્માને ચારિત્ર મોહવશ રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, તો પણ તેમાં તે તન્મય થઈને તન્મય ભાવે પરિણમતા નથી. એટલે રાગ થતો હોવા છતાં તેમને રાગાદિમાં પ્રવર્તતા પણ સંતુલન ખોઈને વિભાવની તન્મયતા નહીં થવાનું કારણ, તન્મયતા નહીં થવાનું કારણ શું? કે દર્શન મોહનો અભાવ વર્તે છે. જો દર્શન મોહ સહિતનો રાગ થાય તો તન્મયતા થાય થાય ને થાય છે. તન્મયતા થવી, લીનતા થવી એ ચારિત્રનો પ્રધાન વિષય છે. એકાગ્રતા થવી, લીનતા થવી, તન્મયતા થવી એ ચારિત્ર પ્રધાન પરિણામ છે, પણ દર્શન મોહ સાથે એનો સીધો સંબંધ છે. કે જો રાગ થતા રાગમાં લીનતા થાય તો અવશ્ય મેવ દર્શન મોહનો સદભાવ હોય, અને રાગ થવા છતાં જો એમાં લીનતા ન થાય, ભિન્નતા રહે, તો દર્શન મોહનો અભાવ છે એમ સમજવું જોઈએ. આમ ચારિત્ર મોહને અને દર્શન મોહને આ જાતનો સીધો સંબંધ છે, અથવા અવિનાભાવી સંબંધ છે. અભાવ છે, દર્શન મોહનો અભાવ વર્તે છે, એટલે એમને વિભાવમાં તન્મયતા થતી નથી. એટલે વિભાવમાં પોતાની ભિન્નતાનો મોખ રાખીને વિભાવમાં આવે છે. પોતાને સ્વરૂપની પરિણતિ, જે સ્વરૂપ સાથે તન્મય છે, એ ખોઈને નથી આવતા, એ રાખીને આવે છે વિભાવમાં. એટલે વિભાવ એમનો મર્યાદિત છે. બીજી રીતે વિચારીએ, દર્શન મોથી આ વિચારીએ, જ્ઞાનથી જો વિચારીએ, તો સમ્યક જ્ઞાનરૂપી લગામ એવી છે કે જે ઉત્પન્ન વિભાવને એના મર્યાદામાં જ રાખી લે છે, એની મર્યાદાથી આગળ વધી જ શકતો નથી. જેમ ઘોડાને સ્પીડમાં દોડાવે પણ લગામ હાથમાં હોય તો એની સ્પીડ કંટ્રોલ કરી શકે છે, એમ સમ્યક જ્ઞાન રૂપી લગામ છે ધર્માત્માને, એટલે એનો વિભાવ જ મર્યાદિત થાય છે. કેમકે જાગતા છે એ પરતત્વ છે, મારું સ્વરૂપ નથી એ સ્પષ્ટ છે, એટલે એમાં લીનતા તો થતી નથી, ભિન્નતા જ રહે છે. એ ભિન્નતાને લઈને એમને આઉટ ઓફ બેલેન્સ થઈ જાય એમ બનતું નથી, સંતુલન ચાલુ જ છે. ધારા ચાલુ છે અને ઉપયોગમાં પણ જાગૃતિ છે. ઉપયોગમાં જે ઉપયોગ જોડાણો છે શુભાશુભ ભાવ સાથે એમાં પણ જાગૃતિ છે. એ પણ જાગ્રત ભાવ છે, એ પ્રકાશમાં બેઠા છે. પ્રકાશમાં બેઠેલાને અંધારું ક્યાં છે એ ખબર છે, પોતે પ્રકાશમાં છે એ ખબર છે, અંધારું ક્યાં છે એ પણ એને ખબર છે. ખુલ્લા છે, એકદમ ખુલ્લા છે, એટલે પોતે પ્રકાશમાં હોવાથી મારામાં અંધારું નથી, મારી પાસે અંધારું નથી, અંધારાને જાણનાર હું પ્રકાશમાં બેઠેલો પ્રકાશ સ્વરૂપ છું, એ વાત સ્પષ્ટ છે. એટલે એ રીતે જ્ઞાનનો વિષય છે. અહીંયા તો દર્શનમોહથી વાત લીધી છે, એટલે દર્શનમોહનો અભાવ વર્તે છે. ચારિત્રથી લઈએ તો લીનતા થતી નથી, એકાગ્રતા થતી નથી, તન્મયતા થતી નથી. અર્થાત સાધક જીવ નિજ સ્વરૂપના ભાનમાં રહેતા હોવાથી અને સ્વરૂપનું એકત્વ છૂટતું નહીં હોવાથી રાગાદી વિભાવથી ભિન્ન રહેવારૂપ સંતુલન જાળવી રાખે છે. જેમ દોરડા ઉપર ચાલનારો નટ આમ પણ નમે છે આમ પણ નમે છે અને સીધો પણ ચાલે છે, ત્રણેય અવસ્થામાં પોતાનું સંતુલન એવી રીતે જાળવે છે કે દોરડાથી નીચે પડતો નથી, અથવા દોરડાને ઝુલાવે છે આમ નામ દોરડું કરી નાખે ઉપર ઉભો ઉભો, આમ જાય કે આમ જાય કે વચ્ચે આવે પડતો નથી, વાત નક્કી છે. આ એની કળા છે સંતુલન રાખવાની. હા, એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા શુભમાં આવે છે, અશુભમાં આવે છે, શુદ્ધતામાં આવે છે, પણ પોતાના સ્વરૂપનું એકત્વ છે એ સંબંધીનું ભાન છે, એ સંબંધીનું જ્ઞાન છે. જ્ઞાન છે એટલે સંચેતન રૂપ જ્ઞાન છે. સમયસારમાં તો 224 કળશમાં બહુ સુંદર વાત કીધી છે કે જ્ઞાનસ્ય નિત્ય સંચેતનયા, જ્ઞાનનું નિત્ય સંચેતન હોવાને લીધે, જ્ઞાનસ્ય નિત્ય સંચેતનયા એવ, એનાથી જ, એ સંચેતનને લીધે જ જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે. અતિશુદ્ધ જ્ઞાન થવાનું કારણ આ છે કે જ્ઞાનનું સંચેતન છે જ્ઞાનીને. સર્વ વિશુદ્ધમાં 224 નંબરનો કળશ છે, મહાસિદ્ધાંત મૂકી દીધો છે. હવે અહીંયા જ્ઞાન પદ લીધું છે, એવી રીતે જ્ઞાનસ્ય નિત્ય સંચેતનયા એવ આત્મા અતિવ શુદ્ધમ પ્રકાશતે. જ્ઞાનની જગ્યાએ આત્મા લ્યો તો આત્માની શુદ્ધિ થવાનું પણ આ એક જ કારણ છે. આવો મહાસિદ્ધાંત 224 કળશમાં લીધો છે. એ ભિન્ન રહેવારૂપ વાત છે. એનાથી થાય છે એની અવસ્થામાં, છતાં એની અવસ્થામાં જ એ ભિન્ન રહી જાય છે. એ સંસારના નાશનું મોટું કારણ છે અને એ મોક્ષનું મૂળ છે. આ મોક્ષનું અનન્ય કારણ છે. જ્ઞાનમ અતિવ શુદ્ધમ પ્રકાશતે, અતિવ શુદ્ધ જ્ઞાન કયું છે? કેવળ જ્ઞાન છે તે અતિશુદ્ધ છે. અતિશુદ્ધ કહો કે સર્વશુદ્ધ કહો, એ કેવળ જ્ઞાન છે. એનું મૂળ કારણ ભિન્ન રહે છે. એ ચારિત્રમો અને દર્શનમોના સંતુલનનો વિષય છે, ભિન્ન રહેવાનો. દસમો છેલ્લો મુદ્દો છે પર્યાયની ભિન્નતા અને અભિન્નતા. પર્યાય પદાર્થનું એક અંગ છે, પદાર્થ શાશ્વત છે, એની કોઈ પર્યાય શાશ્વત નથી. પદાર્થ અનાદિ અનંત શાશ્વત છે, શાશ્વત છે એટલે અનાદિ અનંત છે. જ્યારે ઉત્પાદ રૂપ અવસ્થાનો જગન્યમાં જગન્ય કાળ છે એક સમયનો, એટલે એનો અનિત્યતાનો છેલ્લો જે પ્રકાર છે એ એક સમયની પર્યાય છે. એથી ઓછું કોઈ સમયનું યુનિટ નથી, એટલું પર્યાયનું અનિત્યપણું છે છેલ્લી હદનું. પદાર્થનું નિત્યપણું છેલ્લી હદનું છે, પર્યાયનું અનિત્યપણું છેલ્લી હદનું છે. એક પદાર્થમાં આ બંને વિરુદ્ધ સ્વભાવી અંગો છે અને છતાં એ પદાર્થ એ જ રીતે સદાય પરિણમતો અને સદાય ટકતો જોવામાં આવે છે, અબાધિતપણે અનુભવવામાં પણ આવે છે. તો એ એક સમયની પર્યાયને ભિન્ન લેવી કે અભિન્ન લેવી, તો દ્રવ્યાનુયોગનું આગમ એમ કહે છે કે કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. કથનચિત ભિન્ન છે એ વિષય જયસેન આચાર્યે 320 ગાથાની ટીકામાં લીધો છે. ત્યાં અનર્પિત રીતે એ વાત નીકળે છે કે કથનચિત અભિન્ન છે, એ શબ્દ એમણે વાપર્યો નથી, કેમ કે ત્યાં પ્રકાર ભિન્નતાનો વર્ણવો છે એટલે. પણ ભિન્નતા કહેતા કોઈ સર્વથા ભિન્નતા ન જાણે એટલે પોતે સ્યાદવાદથી કથન કર્યું છે કે કથનચિત ભિન્ન છે. પણ આપોઆપ એ વાત આવી જાય છે કે કથનચિત તે અભિન્ન છે, પણ એ શબ્દો નથી વાપર્યા. પ્રકરણવશ અહીંયા લેવું છે કે પર્યાય અનિત્ય ભાવ છે જ્યારે દ્રવ્ય શાશ્વત છે, તેથી બંનેના ધર્મ પરસ્પર વિરુદ્ધ છે, એક અનિત્ય અને બીજું નિત્ય. તો પણ બંને અભિન્ન સત્તામાં હોવાથી બંનેની સત્તા એક છે. જે નિત્યની સત્તા છે તે જ અનિત્યની સત્તા છે, જે અનિત્યની સત્તા છે તે જ નિત્યની સત્તા છે. અન્ય મતમાં આત્મજ્ઞાન નથી એનું કારણ આ છે કે જે દ્રવ્યાનુયોગનો વિષય પરસ્પર વિરુદ્ધ ધર્મવાળો છે એ વાત બુદ્ધિથી બેસે એવી નથી. કે એક સત્તા નિત્ય કહો તો અમને વાંધો નથી, એને અનિત્ય કહો તો અમને વાંધો નથી, પણ એકને ને એકને તમે નિત્ય ને અનિત્ય કહો એ વાત કોઈ રીતે બેસે એવી નથી, બુદ્ધિમાં બેસે એવી વાત નથી. પણ અનેકાંતનું પ્રકરણ તો એમ કહે છે, સમયસારનું જે પરિશિષ્ટમાં અનેકાંતનું પ્રકરણ છે એ તો એમ કહે છે કે આવી જે પરસ્પર વિરોધી શક્તિઓ છે એ જ વસ્તુના સ્વરૂપને પ્રકારે છે. અનેકાંત સંબંધી ભગવાન અમરચંદ્ર આચાર્ય દેવે મહાસિદ્ધાંત લીખો છે એ પ્રકરણને ચર્ચા શરૂ કરતા તે. એક વસ્તુમાં વસ્તુપણાને નિભજાવનારી એવી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓ, સત્તા નિત્ય અનિત્યાત્મક છે એવી જે બે પરસ્પર વિરુદ્ધ ભાવવાળી પરિસ્થિતિ છે એ વસ્તુને વસ્તુપણે નિભજાવે છે અથવા સ્પષ્ટ કરે છે, ઉપજાવે છે. એક વસ્તુમાં વસ્તુપણાને નિભજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશનું તે જ અનેકાંત છે. બહુ સ્પષ્ટ સંસ્કૃત છે એનું. એક વસ્તુ વસ્તુત્વ નિષ્પાદક, વસ્તુને નિભજાવનારીનો સંસ્કૃત છે વસ્તુત્વ નિષ્પાદક. પરસ્પર વિરુદ્ધ શક્તિ દ્વય, બે પર દ્વય એટલે બે, પરસ્પર બે વિરુદ્ધ શક્તિ, પરસ્પર વિરુદ્ધ શક્તિ દ્વય પ્રકાશનમ અનેકાંત, આનું નામ અનેકાંત. એટલે અભિન્ન સત્તામાં આ બે વિરુદ્ધ વાત સાથે રહેલી છે. તો પણ બંને અભિન્ન સત્તામાં હોવાથી પર્યાય દ્રવ્યથી અભિન્ન પણ છે, પર્યાય દ્રવ્યથી ભિન્ન પણ છે અને પર્યાય દ્રવ્યથી અભિન્ન પણ છે. આમ દ્રવ્ય પર્યાયની કથનચિત ભિન્નતા અને કથનચિત અભિન્નતા છે. શું? દ્રવ્ય શાશ્વત છે અને પર્યાય અનિત્ય છે એટલે એની ભિન્નતા તો સમજી શકાય છે, પણ એક સત્તાને જોતા એની અભિન્નતા પણ સમજવી ઘટે છે. ભિન્નતા અને અભિન્નતા બંને કથનચિત છે, એકાંતે ભિન્નતા નથી, એકાંતે અભિન્નતા નથી. હવે પર્યાય કથનચિત ભિન્ન હોવાથી અનાદિથી પર્યાયમાં સંસાર અવસ્થા સ્વતંત્રપણે થઈ રહી છે, આ કથનચિત ભિન્નતાનું કારણ છે. જો કથનચિત ભિન્નતા ન હોત તો જેવું દ્રવ્ય છે એવી જ પર્યાય રહેત. નાયક તત્વ છે તો જ્ઞાયકપણે જ એની પર્યાય હોત, પણ અનાદિથી જ્ઞાયકપણે પર્યાય નથી, એક સમય માટે પણ નથી. એવી જે પરિસ્થિતિ છે એ એની ભિન્નતાને સ્પષ્ટ કરે છે, ભિન્નતાને સાબિત કરે છે અને એની સ્વતંત્રતાને પણ સાબિત કરે છે. આત્માનો મૂળ સ્વભાવ સદાય સર્વથા સંસારથી રહિત છે, સંસારનો ત્યાં પડછાયો નથી, સંસારનો ત્યાં ગંધે નથી, સંસારનું કોઈ કારણ નથી, સંસારનું કોઈ કાર્ય નથી. એમાં સદાય અને સર્વથા મૂળ સ્વભાવ એવો છે, એકરૂપ છે, સિદ્ધ સમાન છે. એમ હોવા છતાં અનાદિથી પર્યાય અનેક રૂપે, ઓલો એક રૂપે છે, પછી જો એમાં વિરુદ્ધ સ્વભાવ આવ્યો, પદાર્થ એક રૂપે છે, પર્યાય અનેક રૂપે છે. અનાદિથી પર્યાય અનેક રૂપે સંસાર ભાવે સ્વતંત્રપણે થઈ રહી છે, પરંતુ સ્વભાવ સામર્થ્યને આધીન સ્વભાવરૂપ અવસ્થા થતી નથી. સંસારમાં સામર્થ અનંત હોવા છતાં પદાર્થનું આવું શુદ્ધ સામર્થ, શુદ્ધપણે પરિણમવાનો સામર્થ, શુદ્ધપણે રહેવાનું સામર્થ અનંત હોવા છતાં, અનંત હોવા છતાં એને આધીન પરિણામ પરિણામ થઈ થતું નથી કે થઈ રહ્યું નથી. આમ પર્યાયની સ્વતંત્રતા પણ છે, એને આધીન નથી એ જ એનાથી સ્વતંત્રતા છે, માટે આધીન નથી. જો આ રીતે અનંત સામર્થ્યને આધીન પણ જીવની પર્યાય થતી નથી તો પર પદાર્થને આધીન થવાની વાત તો ક્યાંય સ્થાને પામતી નથી, એના સ્વદ્રવ્યને આધીન નથી થતી તો પરદ્રવ્યને આધીન થાય એ વાત તો વિચારવાની પણ જરૂર રહેતી નથી, એટલે પરથી થાય અને પરાધીન થવું એ વાત તો બિલકુલ સ્થાન પામે એવું નથી. સ્વદ્રવીને હજી આધીન નથી કે જે સ્વદ્રવ અનંતા સામર્થ અનંતુ સામર્થ લઈને બેઠું છે અને જેમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે, છતાં એને આધીન નથી એ વાત નક્કી છે. એ અનાદિથી વર્તમાન સુધીનો જીવનો અનંતકાળ એ વાતની સાક્ષી પૂરે છે. અનંતકાળની પર્યાયો એના માટે થઈ ગયેલી મોજૂદ છે. આ વખતે આ પ્રશ્ન નીકળ્યો હતો દિવાળીની ચર્ચામાં, આ પ્રશ્ન ચાલ્યો હતો પર્યાયની સ્વતંત્રતાનો, ભિન્નતા અભિન્નતાનો. પર્યાયની આ પ્રકારે સ્વતંત્રતા જાણવા અથવા માનવાથી નિમ્ન વિપર્યાસ ઉત્પન્ન થતા નથી. આનો ફાયદો શું? ઉપદેશના પ્રકરણથી જ વિચારીએ તો એનાથી શું ઉપદેશ લેવાના છે? આ તો એક જાણપણું કર્યું. એક તો પદાર્થ જ્ઞાનનો વિષય થયો, દ્રવ્યાનુયોગનો વિષય થયો, હવે એના ઉપરથી બોધ લેવાનો વિષય છે કે જ્યારે પદાર્થની આ પ્રકારે પરિસ્થિતિ છે તો આ જીવે એ પરિસ્થિતિ ઉપરથી બોધ શું લેવાનો છે, એને શું ફાયદો છે એ વાત જાણીને. કે અમુક ત્રણ વિપર્યાસ નથી થતા એ વાત લીધી છે, કે પરાધીનતાના અજ્ઞાન અભિપ્રાયથી ઉત્પન્ન થતા રાગ દ્વેષ માટે જે રાગ દ્વેષ પરાધીનતાના અભિપ્રાયને લઈને થઈ રહ્યા છે એ માટે જીવની સ્વતંત્રતા નહીં માને, પર્યાયની સ્વતંત્રતા નહીં માને, એ નક્કી કોકને આધીન છે મહિના વગર રહેશે નહીં. જ્ઞાનમાં જ્ઞેયનું જે પ્રતિબિંબ ઉઠે છે ત્યારે પોતાની સ્વતંત્ર જ્ઞાનની પર્યાયને ચૂકેલો જીવ એનો આધીન થઈને પરિણામમાં લાગે છે. મેં ભૂત જોયું એની મને બીક લાગી, જ્યાં સુધી મેં ભૂત નહોતું જોયું ત્યાં સુધી મને એની બીક નહોતી લાગતી. મેં ભૂત જોયું માટે મને એનો ડર ભય ઉત્પન્ન થવા લાગ્યો. તો જ્ઞાન ભયનું કારણ છે કે નહીં? એ મને કંઈક બાધા પહોંચાડશે એવી જે પરાધીનતા એ અભિપ્રાય ભયનું કારણ છે, જ્ઞાન ભયનું કારણ નથી. પરાધીનતાના અજ્ઞાન અભિપ્રાયથી ઉત્પન્ન થતા રાગ દ્વેષ માટે એક. પર્યાયની સ્વતંત્રતા ન સ્વીકારી શકે તે દ્રવ્યની સ્વતંત્રતા પણ ન સ્વીકારી શકે તેવો પ્રતિબંધક અભિપ્રાય એનો દોષ મટે. જો પર્યાયની સ્વતંત્રતા સ્વીકારવામાં આવે તો દ્રવ્યની સ્વતંત્રતા સ્વીકારી શકશે. એક સમયના અંશની સ્વતંત્રતા જેને કબૂલ નથી એને ત્રિકાળ અંશી સ્વતંત્ર છે એ કબૂલ થવાનો પ્રશ્ન રહેતો નથી, એટલી શક્તિ જ નથી એનામાં કે એ સ્વીકારી શકે, એટલે એ બીજો પ્રતિબંધક દોષ મટે છે. ત્રીજું કે પર્યાયની સ્વતંત્રતા જાણતા પર્યાયની ગૌણતાથી ત્રિકાળી સ્વભાવની મુખ્યતા અને પર્યાય પ્રત્યે ઉપેક્ષિત ભાવે થાય એવી મુખ્યતા પર્યાય પ્રત્યે ઉપેક્ષિત ભાવે થાય, આ સૌથી મહત્વપૂર્ણ ન્યાય છે. કે પર્યાયની સ્વતંત્રતા નહીં જાણતા પર્યાયની જે મુખ્યતા થઈ રહી છે એ મુખ્યતા પર્યાય બુદ્ધિને દ્રઢ કરે છે. જો પર્યાયને ગૌણ કરવામાં આવે, એ સ્વતંત્ર છે એમ કરીને ગૌણ કરવામાં આવે, આ ક્રમબદ્ધમાં પણ મુખ્ય ન્યાય આ છે. ક્રમબદ્ધમાં સ્વકાળનો ન્યાય ગૌણ છે, પણ જેને પોતાના જ્ઞાયક તત્વની પ્રતીતિ આવી એની મુખ્યતા થઈ એને પર્યાય ગૌણ કેવી રીતે કરે છે કે ભાઈ તો ક્રમબદ્ધ છે એને એની ચિંતા શું? જે પર્યાયની ચિંતાને લઈને પર્યાય મુખ્ય થઈ ગઈ છે અને જેની મુખ્યતાને વશ પર્યાય બુદ્ધિ મળતી નથી અને દ્રવ દ્રષ્ટિ થતી નથી, દર્શનમાં તૂટતો નથી, એને ગૌણ કરીએ છૂટકો છે. ગૌણ કરવા જતા આ મુખ્ય થશે દ્રવ્ય સ્વભાવ અને તો એ બધા દોષથી મુક્ત થશે દર્શન મોહનો અભાવ થઈને. એટલે પર્યાયની ગૌણતા કરવાના જેટલા ન્યાય છે એ સંમત કરવા યોગ્ય છે. જેટલા પ્રકારના પર્યાયની ગૌણતાના ન્યાય આવે એ જીવને દ્રવ દ્રષ્ટિ થવામાં સાનુકૂળ છે, અનુકૂળ છે. માટે અહીંયા પણ પર્યાયની સ્વતંત્રતા જાણતા એ સ્વતંત્રપણે થઈ રહી છે રાગાદી ભાવે. મારું એમાં કારણ નથી, પરદ્રવ્યનું કારણ નથી, મારું સ્વદ્રવ્યનું પણ કારણ નથી. એટલે પોતે મુખ્ય થઈ ગયો, પર્યાય ગૌણ થઈ ગયો કે સ્વતંત્ર રીતે એને થવા દો, પછી આવશે ખેંચાઈને આ બાજુ. પણ પર્યાય ઉપર જોર કરવા જશે નહીં આવે. પર્યાયની ગૌણતાથી સ્ત્રીકાળી સ્વભાવની મુખ્યતા અને પર્યાય પ્રત્યેને ઉપેક્ષિત ભાવ થાય, આ એક મહત્વપૂર્ણ ન્યાય છે. આમ નો બેસ અને દ્રવ્યને જો આધીન હોય તો પછી દ્રવ્યના સ્વભાવ બહાર જઈને કેમ પરિણમે છે, આ મોટો પ્રશ્ન છે. જો દ્રવ્યને આધીન છે તો દ્રવ્ય પ્રમાણે પરિણમે, દ્રવ્યના સ્વભાવ બહાર જઈને શું કરો આ પરિણમે. જે સંસાર દ્રવ્યના સ્વભાવમાં ક્યાંય છે નહીં નામ નિશાન રૂપે, એટલી બધી વિરુદ્ધ જઈને કેમ પરિણમે. નિગોદ પર્યાય ઉત્પન્ન થાય છે, અનંતકાળ તો નિગોદમાં જાય છે. સંસારી જીવનો સૌથી વધુ કાળ તો નિગોદમાં જાય છે. નિત્ય નિગોદ વાળાનો ને ઇતર નિગોદ વાળાને લ્યો તો કેમ કે રખડવાનો કાળ તો 2000 સાગર નો તો વધુમાં વધુ છે ત્રસ જીવનો. પછી નિગોદમાં જાય તો અનંત કાળે નીકળે, મળી આવે તો 2000 સાગર ને કાંઈ પેલા વ્યો જાય. પાછો દર્શન મોહની તીવ્રતા થતા પેલા વ્યો જાય, તીવ્રતા થાય તો મનતા રહે તો વળી ત્રસના પર્યાયો ભોગવે. પણ એ 2000 સાગર થી વધારે નહીં. આ સિદ્ધાંત લાગુ પડે છે જૂના નવા વચ્ચેનો. દર્શન મોહની પ્રકૃતિ એવી છે કે જો તમે એને મર્યાદિત કાળમાં ટાળો નહીં, જોર કર્યા વગર રહેશે ને, એની સાબિતી શું કે જીવ નિગોદમાં જાય છે, એની સાબિતી છે. એ કસાઈના જોરમાં નથી જતો, એ દર્શન મોહના જોરથી લઈને નિગોદમાં જાય છે. કસાઈનો જોર હોય તો નરકમાં જાય, કસાય તીવ્ર કસાયના ફળમાં નરકમાં જાય, નિગોદમાં તો દર્શન મોહનો કારણ છે. એટલે દર્શન મોહની પ્રકૃતિ એવી છે કે એને જો તમે મર્યાદિત કાળમાં એને નિર્મૂળ કરો નહીં, એનો અભાવ કરો નહીં, તો તમને ઠેકાણે પાડી દે, જોર કર્યા વગર રહે જ નહીં. આ એનો એનો એક પ્રકૃતિ સ્વભાવ છે. પ્રયોજન સિદ્ધિમાં એ વિષય લીધો છે, ઘણા આપણા વિદ્વાનોને અજાણ્યો લાગ્યો એ વિશે. આ વાત નથી સમજાતી. એનું કારણ શું છે કે જૂના તો ઘણા થયા છે, અને જૂના ઘણા થયા પછી એ કબૂલ કેવી રીતે કરવું કે મારો દર્શનમાં વિધો હોય, એ વાત કેવી રીતે કબૂલ કરવી. એને તો એમ લાગે કે ના ના, મારો અભ્યાસ તો વિધો છે, મારો દર્શનમાં ઘટ્યો હોય વિધો છે ન હોય. પણ વિપર્યાસ ચીજ એવી છે, જડે નહીં જલ્દી. બહુ ઝડપથી નિગોદમાં જાય છે, બીજાનો પણ વિચાર જ કરવા જેવો નથી. કારણ કે એક તો તીવ્ર દર્શન મોહ લઈને અન્ય માં ગયા છે, અને ત્યાં તો તીવ્ર તીવ્રમાં તીવ્ર પરિણામ છે દર્શન મોહના. ગ્રહિત મિથ્યાત્મા તો તીવ્ર ગ્રહિત મિથ્યાત પોતે જ તીવ્ર દર્શન મોહની પર્યાય છે. અગ્રહિત માંથી તીવ્રતા આવે ત્યારે તો ગ્રહિતમાં જાય, પછી જૈનમાં હોય કે અજૈનમાં હોય બધા એક જ વર્ગમાં જાય છે. એટલે અહીંયા ત્યાંથી તો પછી લગભગ સંસારી પ્રાણી ક્રમશઃ અધોગતિમાં જાય છે, એનું કારણ જ આ છે. તો પરિણામ ઉતરતા વાર નથી, ચડવામાં પુરુષાર્થ છે, ઉતરવામાં કાંઈ પુરુષાર્થ નથી. તો સહેજે સહેજે ટેવાઈ ગયેલો છે પરિણામમાં, એ જાતની ઢળક થઈ ગઈ છે, વાર ન લાગે ઉતરતા. એટલે પુરુષાર્થ જોઈએ. એ તો આપણે કોઈ દ્રષ્ટાંત લઈએ છીએ ને કે દસ મણ નો પથરો હોય ઉપર ચડાવવો હોય તો આઠ મજૂર જોઈએ કે ચાર માણસ જોઈએ, પણ અગાશીમાં પીડ્યો હોય કોઠોડા ઉપર હળવેક દિન ધક્કો માગે મારે એક જ માણસ આસ્તે કરીને ધક્કો મારે તો દસ માળથી હેઠો પડે, પણ દસ માળ ઉપર ચડાવવો હોય તો ચાર જણને પરસેવો ઉતરી જાય, એવું છે આ પરિણામ. નીચે જતા વાર લાગે છે, ઉપર આવવામાં વાર છે. મુખ્ય કરે તો સ્વતંત્રતા ન સ્વીકારે તો ગૌણ કરશે કેવી રીતે? અથવા કોઈ રીતે વસ્તુ સિદ્ધ થતી નથી. ફરીથી લેવું છે કેવી રીતે આપે? કેમ કે બીજા પદાર્થને આધીન છે મારા પરિણામ, તો શું થાય? પરિસ્થિતિ એવી ઊભી થાય તો મારે રાગદ્વેષ કરવા જ પડશે, એ માનીને બેઠો છે, પકડીને બેઠો છે. પરિસ્થિતિ તો કાં રાગની થવાની છે ને કાં દ્વેષની થવાની જ છે, બેમાંથી એક તો થવાની જ છે. એટલે એ પ્રકારના રાગદ્વેષ માટે પર્યાયની સ્વતંત્રતા ન સ્વીકારી શકે, તે દ્રવ્યની પણ સ્વતંત્રતા ન સ્વીકારી શકે. શું જેને થોડું પણ નમતું દેવું નથી એ પૂરેપૂરું નમતું ક્યાંથી દેવાનું? હતો એના જેવી વાત છે, દ્રવ્ય તો પૂરેપૂરું છે. થોડું પણ જેને નમતું દેવું નથી આખે આખો ક્યાંથી સમર્પણ કરવાનો હતો? એ તો પ્રશ્ન જ નથી. એમ એક સમયની પર્યાય સ્વતંત્ર જે ન સ્વીકારી શકે એ આખું દ્રવ્ય સ્વતંત્ર છે એ કોઈ રીતે સ્વીકારી નહીં શકે. હા, કોઈ એમ તર્ક કરી શકે છે કે નહીં અમે દ્રવ્યની સ્વતંત્રતા સ્વીકારીએ છીએ પણ પર્યાયની નહીં, એ વાત ખોટી છે, એ ભ્રમ છે. જેણે પર્યાયની સ્વતંત્રતા ન સ્વીકારી એ દ્રવ્યની સ્વતંત્રતાના સ્વીકારમાં ઊભો જ નથી, હોઈ શકે જ નહીં. પરિણામમાં એ પરતંત્રતા જ આવી જ જાય, પરતંત્રતામાં આવી જ જાય આખે આખો. અને પર્યાયની સ્વતંત્રતા જાણતા પર્યાયની ગૌણતાથી સ્વતંત્ર કરીને એને ગૌણ કરી નાખ્યું છે કે હવે જ્યારે સ્વતંત્ર છે ત્યારે હું તો દ્રવ્ય છું, જો હું દ્રવ્ય છું ને હું એક સમયની પર્યાય નથી, તો એની સ્વતંત્રતામાં એને કરવા દઉં જે કરતું હોય, હું મારા ઠેકાણે છું બરાબર. એ રીતે પોતાની મુખ્યતા આવશે, સ્વતંત્ર કહીને એની ગૌણતા આવશે, ગૌણતા થતાં એના પ્રત્યે ઉપેક્ષા થઈ જશે કે એની ઉપેક્ષા કરો, પર્યાયમાં શું થાય છે એ માથાકૂટમાં નહીં રહ્યો. પર્યાયની દુશ્ચિંતાથી છૂટવું હોય તો પર્યાયને પ્રત્યે ગૌણતા કરીને ઉપેક્ષા કરીએ છૂટકો છે. ઉપેક્ષા સીધે સીધી મુખ્ય રાખીને ઉપેક્ષા થશે, અનાદિની મુખ્યતા છે, ગૌણ કરે જ ઉપેક્ષા થવાની છે. ત્યાં સુધી ઉપેક્ષા કરે છે મોક્ષ માર્ગમાં, તો કે શુદ્ધ થઈ તો કે ભલે ન થઈ શુદ્ધ, હવે એમાં શું થઈ ગયું? હવે શુદ્ધ થઈ તો હું એનાથી અનંત ગુણ પૂર્ણ શુદ્ધ બેઠો છું, પછી હવે થોડીક શુદ્ધ થઈ એમાં શું હરખાઈ જવાની વાત છે? શું ઠીક છે, સ્વતંત્ર છે, થવા દેવા નહીં, મને આવશે ઠેકાણે. એ તો હું સાબુ જ છું મારા ઘરે, મને ચિંતા નથી પર્યાય. હા, હા છે. આમાં સોગાનીજી એ નથી લીધું, સમ્યક દર્શન હો ગયા તો ક્યાં હો ગયા. આમ અધ્યાત્મના પ્રયોજનવશ પર્યાયની સ્વતંત્રતારૂપ ધર્મને સારી રીતે દર્શાવવા પર્યાયના ષટકારકો રૂપી ધર્મો પણ કહેવામાં આવે છે. ગુરુદેવના અનેક પ્રવચનની અંદર એ વિષય આવેલો છે કે પર્યાયના ષટકારકો છે એ સ્વતંત્ર છે અને એ પર્યાયની સ્વતંત્રતાને દર્શાવી છે. ત્યાં આમાંથી સમયસારમાંથી એ વાત નીકળે છે કે જ્યાં આ પરિશિષ્ટ શરૂ કરે છે ત્યાં એ વાત લે છે આચાર્યદેવ કે અમે અહીંયા અનેકાંત, માત્ર અનેકાંતનું પ્રકરણ નથી લખતા, પણ અમારે એક બીજી વાત પણ અહીંયા કહેવી છે પરિશિષ્ટની અંદર. અને એ વાત કહેવી છે કે ઉપાય રૂપે ભાવની કહેવી છે. ઉપાય રૂપે એ પારિભાષિક શબ્દ છે, પણ એનો સાદો અર્થ છે સાધ્ય સાધક ભાવ. ઉપાય એટલે સાધક અને ઉપે એટલે સાધ્ય. તો સાધક છે એ કારક છે કે નહીં, એમથી પ્રશ્ન નીકળે છે. ચાલુ પ્રકરણ આરે શું સંબંધ છે એ વાતનો, કે જે ઉપાય છે એને જો સાધક કહેવામાં આવતું હોય તો એ સાધક છે એ કારક છે કે કારક નથી, શું કહે છે? સમજણ શું કહે છે અહીંયા? સાધક શું? સાધન ને સાધક કહેવાય છે. જે સાધન થઈને કામ કરે તેનું નામ સાધક છે, અને પોતે જ જ્ઞાન પોતે જ સાધક છે, અને જ્ઞાન પોતે જ સાધ્ય છે. જ્ઞાન સાધન થઈને શાનું શું સાધે છે? કે જ્ઞાનને જ સાધે છે. રાગને સાધતું નથી કાંઈ જ્ઞાન. જ્ઞાન પોતાનું ભિન્નપણું સાધે છે, પોતાનું એકત્વ સાધે છે. એમાં કોણ સાધન છે? કે પોતે જ સાધક છે. વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક અનેક ધર્મ સ્વરૂપ હોવાથી તે સ્યાદવાદથી જ સાધી શકાય છે. આ રીતે સ્યાદવાદની શુદ્ધતા સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. ચિંતતે અત્ર સ્યાદવાદ શુદ્ધિ અર્થમ વસ્તુ તત્વ વ્યવસ્થિતિ ચિંતતે. એ ઉપરાંત ઉપાય ઉપેય ભાવશ્ચ અને ઉપાય ઉપેય ભાવને પણ અહીંયા વિચારીએ છીએ. એમ સ્યાદવાદની અંદર અમારે બે પ્રકરણ વિચારવા છે. એક અનેક ધર્મ છે, પરસ્પર વિરુદ્ધ ધર્મો છે, એની ચર્ચા કરવી છે, અને એક ઉપાય ઉપેય ભાવની પણ અમારે ચર્ચા કરવી છે. એના માટે અમે આ પરિશિષ્ટ લખીએ છીએ. આ પરિશિષ્ટના ઉપોદઘાતનો પહેલો કળશ છે. પહેલું એમને પરિશિષ્ટ લખવાનું શરૂ કર્યું આચાર્ય ભગવાને, ત્યારે પહેલું પદ લખ્યું 247 નંબરનું. પછી ગદ્ય લખે છે, ટીકા પછી કરે છે એના ઉપરની, પણ પહેલું પદ્ય લખે છે. એ પદ્યમાં આ વાત છે કે ઉપાય ઉપે ભાવશ્ચ મનાગ ભૂયો ઉપી ચિંતયતે. ચિંત્યતે મનાગ એટલે થોડું અલ્પ, ભૂયો ઉપી એટલે ફરીને પણ. સમયસારમાં તો અમે કીધું જ છે એમ કે ફરીને હવે કહીએ છીએ ચોખ્ખું કરીને. જે કહ્યું એ તો બીજા પ્રકરણ વર્ષે વાત આવી ગઈ, કહેવાય ગઈ, અને કોઈનું ધ્યાન ન ખેંચાય બનવા જોગ છે, એટલે છૂટું પાડીને હવે કહીએ છીએ ફરીને, એમ કહે છે. આ પ્રકરણમાં એ હાથમાં લઈએ છીએ મુદ્દો. તો એમાં એમ કહે છે કે આમાં સ્યાદવાદની શુદ્ધતા સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. વળી બીજું એક જ વાત નથી કહેવી, વળી બીજું એક જ જ્ઞાનમાં સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાય ઉપે ભાવ અર્થાત સાધક સાધ્ય ભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. સમજીધું કે નહીં? સાધકપણું, જ્ઞાનનું સાધકપણું પણ છે અને જ્ઞાન જ સાધ્ય છે. જ્ઞાન બેમાં જ્ઞાન જ લીધું છે. એ રીતે જો એક કારક સાધકનો સિદ્ધ થતો હોય તો પાંચ કારકને કોઈ બાધા આવી શકે નહીં. આવે તો છે ને બાધા, આવે ન આવે તો એક કઈને ન આવે, એ પણ આમાંથી નીકળે છે સીધે સીધે. નહીં, સાધક પોતે એક કારક છે, ત્રીજો કારક છે કરણ. કરણ એટલે સાધન, કરતા કર્મ કરણ. જ્ઞાન જ કરતા છે, જ્ઞાન જ એનું કર્મ છે. કર્મ કયો કે સાધ્ય કયો? એટલે કરણ અને કર્મ બે તો લઈ લીધા, બે સાધક લઈ લીધા એની અંદર. કરતા પોતે જ્ઞાન છે, પોતાના આધારે કરે છે, પોતા વડે કરે છે, પોતા માંથી કરે છે, એ બધા છે છોકરા છે, આવી જાય એક જ પર્યાયમાં છે, એક એક પર્યાયમાં છે છોકારકો છે. પર્યાય ને ધર્મ તરીકે છે, ગુણ તો ઉપદ્રવી ને હોય છે, ગુણ કઈ પર્યાય ને હોતા નથી, ગુણ તો શક્તિ રૂપ છે. સ્પષ્ટ જ છે. જ્ઞાન નો ઉપાય ઉપાય ભાવ પ્રકરણ છે, રીસર પ્રકરણ ખોલે છે, એ તો જોશું પછી કે એમાં મુદ્દાસર ની વાત આગળ ઉપાય ઉપાય ભાવ ઉપર કઈ જગ્યાએ આવે છે. મુદ્દાસર નો વિષય, કારણ કે પેલા તો અનેક અંત લઈએ છે, જે વિરુદ્ધ ધર્મો છે એના 14 ભંગો કરીને પેલા એને ગદ્યની અંદર વાત કરે છે કે આ રીતના 14 ભંગો છે, પછી એક એક ના પદ્ય 14 કળશ લીધા છે, પછી ઉપાય ઉપાય ભાવનો વિષય સાધ્ય સાધક અધિકાર. બનારસીદાસે જેમને સાધ્ય સાધક અધિકાર તરીકે વાત કરી છે, એક અધિકાર જુદો લીધો છે એમણે ત્યાં નાટક સમય સારમાં. એટલે સાધ્ય સાધક ઉપર પદ ક્યાં લખ્યા છે એ અધિકાર જોઈએ તો એમાંથી મળી જાય. એમાં તો છે ને કે જ્ઞાન જ સાધ્ય છે ને જ્ઞાન જ સાધન છે, એવું નીકળે છે. નહીં પણ જ્ઞાન સાધન છે, જ્યાં વિધિનો વિષય ચાલે છે ત્યાં તો પર્યાય સિવાય ચાલવાનો નથી. ત્રિકાળીમાં તો વિધિનો વિષયનો કોઈ પ્રશ્ન જ નથી. તો વિધિનો વિષય છે એ પોતે વિધિ પોતે સાધન રૂપ નથી. આ તો જ્ઞાન લઈએ છીએ પણ કોઈ પણ ગુણ નહીં પર્યાય લ્યો, સમુચ્ચયપણે આખા દ્રવ્ય નહીં પર્યાય લ્યો. તો કયો પર્યાય તમે બાકી રાખી શકો? રિયત નહીં, એક પર્યાય તો અનંત અનંત સિદ્ધ થવાની છે. આ તો સિદ્ધાંતિક વિષય છે આખો, એટલે એ તો સિદ્ધ થઈ જાય છે કે જો પર્યાય સાધન છે એમ તમે કયો તો એક કારક તો આવી ગયો, વાત પૂરી થઈ ગઈ. પછી બાકીના 5 સાધન તમે ના પાડી શકતા નથી, એટલે તો બહુ સોલિડ વાત છે, એમાં તર્ક ચાલે એવું નથી. ગુરુદેવ જે કહે છે એ વાત તો કઈ સમજી નથી, વગર સમજે કોઈ કહે છે તો પૂછે તો એની ગહનતા બતાવે કે આમાં શું ગહનતા છે. હું તો પોતે કહેતા હતા જ્ઞાનમાં તો ઘણું ભર્યું છે, ભાવમાં તો ઘણું છે, ભાષામાં થોડુંક આવે છે એમ કહેતા હતા. પ્રવચન આટલા વિસ્તારથી પ્રવચન કર્યા પછી એમ કહેતા હતા કે જ્ઞાનમાં તો ઘણું આવે છે, ભાવમાં તો ઘણું ભાષે છે, ભાષામાં થોડું કહેવાય છે. અંદર ભર્યું છે એ તો નક્કી વાત છે. પર્યાયની સ્વતંત્રતા રૂપ ધર્મને સારી રીતે દર્શાવવા પર્યાયના ષટકારકો રૂપી ધર્મો પણ કહેવામાં આવે છે. ત્યાં કથનચિત અભિન્ન રૂપે વસ્તુના બંધારણનું જ્ઞાન રહે છે. જ્યારે એને સ્વતંત્ર તરીકે એના 6 કારકોથી ભિન્ન એમ કરીને જોર દેવામાં આવે છે ત્યારે પણ દ્રવ્યાનુયોગથી એની કથનચિત અભિન્નતા છે એનું જ્ઞાન રહે છે અને એનું સંતુલન પણ રહે છે અને સંતુલન ગુમાવાતું નથી અને એકાંત પણ થતું નથી. આ ભિન્નતા અભિન્નતા વચ્ચેનું સંતુલન છે. સારાંશ એ છે કે ષટકારક થી પછી પર્યાયને ભિન્ન કીધી એટલે ટુકડો નથી કરી નાખ્યો, એ એક સત્તાનો એક અંશ છે, આખી એક અખંડ સત્તાનો એક અંશ છે. એ અભિન્નતાનું જ્ઞાન સાથે રહીને ભિન્નતાનું ગમે એટલું જોર આપે તો પણ એ પર્યાયને ગૌણ કરવા માટે આપે છે, એટલે એનું સંતુલન ભિન્ન ભિન્ન કથનચિત ભિન્ન ભિન્ન છે એનું સંતુલન બરાબર રહે છે. અભિન્નતાનું જ્ઞાન પણ પ્રયોજન ની સિદ્ધિ અર્થે છે. અભિન્ન કેમ? અનુભવમાં તો અભિન્નતા જ રહે છે ને, અનુભવમાં ક્યાં ભિન્નતા ભાસે છે? જ્યારે પોતે પોતાના સ્વરૂપ અવલંબનમાં આવે છે દ્રવ્યની મુખ્યતાથી, તો પછી ક્યાં અધ્યાત્મનું પ્રમાણ થઈ જાય છે, મુખ્ય ગુણ કંઈ રહેતો નથી, બસ વિકલ્પ ખલાસ થઈ ગયો. જો વસ્તુની અભિન્નતા ન હોત તો એમ બને જ નહીં, તો એમ બને જ નહીં. વસ્તુની અભિન્નતા તો બીજે ઘણી રીતે છે. સર્વગુણાંસ્તે સમ્યક, એક શ્રદ્ધા સમ્યક થયા, અનંત ગુણ સમ્યક ક્યાંથી થયા? વસ્તુ અભિન્ન છે એટલે થયા છે, નહીતર તો એક ગુણ જ શુદ્ધ થાત. સવળી શ્રદ્ધા થઈ ત્યારે એક જ ગુણ શુદ્ધ થાત, પછી બીજા અનંત ગુણ શું કરવા શુદ્ધ થાય? અથવા કેટલાક થાય ને કેટલાક ન થાય એવું શું કરવા ન બને? બની શકે જ નહીં, કેમ કે વસ્તુ એક અખંડ અભિન્ન છે, એટલે એમ થાય છે. એટલે અભિન્નતાનું જ્ઞાન પણ ઘણું પ્રયોજન સિદ્ધ કરે છે, ભિન્નતાનું જ્ઞાન પણ ઘણું પ્રયોજન સિદ્ધ કરે છે. એ તો આમાં 14 ભંગમાં છે. 14 ભંગમાં એ છે કે પર્યાય અંશોને જે સર્વથા ત્યાગવા માંગે છે, પશુ થઈને નાશ પામે છે, શું એની સત્તાને ઉડાડે છે, એમ કે છે. એમ સત્તા ઉડાડવા માટે એ વાત નથી. છે ને, 14 ભંગમાં એ વાત લીધી છે. જ્ઞાન માત્ર ભાવ સ્વક્ષેત્રે હોવાને માટે પરક્ષેત્રગત જ્ઞેયાકારોના ત્યાગ વડે જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, એ અજ્ઞાન ભાવે કરે છે. ત્યારે સ્વક્ષેત્ર રહીને સ્વક્ષેત્રગત જ્ઞેયના આકાર રૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થવો અનેકાંત તેને નાશ કરવા દેતો નથી, જીવાડે છે. જ્યારે જ્ઞાન માત્ર ભાવ અનિત્ય જ્ઞાન વિશેષો વડે, એટલે અનિત્ય પર્યાયો, જ્યારે આ જ્ઞાન માત્ર ભાવ અનિત્ય જ્ઞાન વિશેષો વડે પોતાનું નિત્યપણું સામાન્યપણું ખંડિત થયું માને છે, માનીને નાશ પામે છે, હા, ત્યારે જ્ઞાન સામાન્ય રૂપથી નિત્યપણું પ્રકાશતો થતો અનેકાંત જેને જીવાડે છે, નાશ પામવા દેતો નથી. હવે 13મો, વળી જ્યારે તે જ્ઞાન માત્ર ભાવ નિત્ય જ્ઞાન સામાન્યનું ગ્રહણ કરવા માટે, હવે શું કે છે, કોઈ એમ કે અમારે તો સામાન્યનું અવલંબન લેવું છે ને, એટલે અમારે પર્યાયનું કોઈ કામ નથી, પણ અવલંબન લેવું છે કોને, એ ભૂલી જાય છે. અમારે તો સામાન્યનું ગ્રહણ કરવું છે, હવે એની એની વાત છે. વળી જ્યારે તે જ્ઞાન માત્ર ભાવ નિત્ય સામાન્યનું ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાન વિશેષનો ત્યાગ વડે પોતાનો નાશ કરે છે, શું કરે છે, અનિત્ય જ્ઞાન વિશેષનો ત્યાગ વડે પોતાનો નાશ કરી દે છે, એમ અનિત્યને નહીં છોડી શકાય. ત્યારે જ્ઞાન વિશેષ રૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત તેને નાશ થવા દેતો નથી, એવી વાત છે. અમૃતચંદ્ર આચાર્યદેવે તો બીજું વાત કરી છે. એ 14 બોલમાં સ્વપર પ્રકાશક બહુ ચોખ્ખું કર્યું છે, બહુ સ્પષ્ટ કર્યું છે. ગુરુદેવના પ્રવચનોમાં તો આખો વિષય એટલો બધો સ્પષ્ટ થાય છે, એ વિષય અનેકાંતના વિષયમાં તો બહુ ચર્ચા કરી છે ને ગુરુદેવે. સારાંશ આ છે કે સમ્યક માર્ગમાં વસ્તુ સ્વભાવની અને માર્ગની અત્યંત સૂક્ષ્મતા રહેલી છે. સમ્યક માર્ગની અંદર વસ્તુ સ્વભાવની અને મોક્ષ માર્ગની એમાં કેવી રીતે સંતુલિતપણે ચાલવું, બેલેન્સ રાખીને ચાલવું, એની અત્યંત સૂક્ષ્મતા રહેલી છે. જે જ્ઞાની ધર્માત્માના જ્ઞાનમાં સ્પષ્ટપણે નિરંતર પ્રકાશે છે એવી સૂક્ષ્મતા અને સંતુલિતપણું એ સ્પષ્ટપણે પ્રકાશમાન હોય છે. તથાપિ તેને વચનગોચરપણે કહેતા, કેમ કે એ વિષયની સૂક્ષ્મતા ઘણી છે એટલે તેને વચનગોચરપણે કહેતા, સ્થૂળ વિકલ્પપૂર્વક વચન વ્યવહાર ઉપસ્થિત થાય છે તેવી વસ્તુસ્થિતિ છે. એ સ્થૂળતામાં આવવું જ પડે જ્યારે કહેવું હોય ત્યારે, જેથી જ્ઞાનીના હૃદયમાં રહેલા અર્થ ગાંભીર્ય સુધી ન પહોંચી શકાતા એવા મુમુક્ષુ જીવને એકાંત થવાનો સંભવ છે. એમાં કેટલું અર્થ ગાંભીર્ય છે ત્યાં સુધી ન પહોંચે તો ક્યાંય ને ક્યાંય એકાંત કરી બેસે. તેથી કેટલાક ઉપરયુક્ત, કેમ કે આ તો ઘણા મુદ્દાઓ છે આના, પણ કેટલાક ઉપરયુક્ત પ્રયોજનભૂત મુદ્દાઓનું સંક્ષેપમાં સ્પષ્ટીકરણ છે. ઉન્માર્ગથી બચી સન્માર્ગમાં સ્થિતિકરણ થાય તેવા હેતુથી ઉક્ત નિરૂપણ છે. એકાંતમાં જાય તો ગ્રહિત મિથ્યાત્મા દીપ ચાલ્યો જાય છે. ને એકાંત ક્યારે થાય છે? જ્ઞાનમાં એવો દોષ કેમ ઉપજે છે? જ્યારે કહેનાર સંભાળ રાખીને બધા પડખેથી સ્પષ્ટ કરીને શાસ્ત્રકાર કહે છે તો કોઈ કોઈ જીવો એકાંત કરી બેસે છે. તો એમ થવાનું કારણ શું? શાસ્ત્ર તો એનો દર્શન મંદ થાય અને એનું જ્ઞાન નિર્મળ થાય એમાં નિમિત્ત થાય એવું નિમિત્તત્વ શાસ્ત્રમાં રહેલું છે, દેવગુરુને શાસ્ત્ર ત્રણેયમાં. છતાં એ જ શાસ્ત્રને અધ્યયન કરીને કોઈ ગ્રહિત મિથ્યાત્મા ચાલ્યો જાય છે અથવા એનો દર્શન મોહ તીવ્ર થઈ જાય છે એવું બને છે. તો એ બનવાનું શું કારણ છે? એ પોતે એ વિષયમાં જાગૃત રહેવું જોઈએ તો ભૂલ ન ખાય કે આમાં એકાંત થવાના પણ અવકાશ છે, સમજણ ફેરથી, મતિદોષથી અથવા એ જાતના જ્ઞાનમાં વિપરીત સંસ્કાર બેઠા હોય તો એને એક નહીં ને બીજું સમજાય છે, એકાંત કરી બેસે છે, દર્શનનું ઓર તીવ્ર થઈ જાય છે, અગ્રહિતમાંથી ગ્રહિતમાં ચાલ્યો જાય છે. એટલે એ રીતે માર્ગમાં રહીને ઉન્માર્ગમાં ન ચડે એ હેતુથી આ કેટલુંક સ્પષ્ટીકરણ અહીંયા લીધું છે.